દાદાવાણી નવેમ્બર 1998 દુઃખ માત્ર અણસમજણથી સંપાદકીય આ જગતમાં દુઃખ કોને નથી? નાના મોટા, ગરીબ શ્રીમંત, બેકાર નોકરિયાત, ધંધાવાળા, પરણેલા કે ત્યાગી બધા જ દુઃખની બૂમો પાડ્યા કરે છે કે અમે દુઃખી છીએ, અમને આમ દુઃખ છે. લોકભાષા કરતાં જ્ઞાની પુરુષની ભાષા જુદી જ હોય. પરમ પૂજ્ય અક્રમ વિજ્ઞાની દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે દુઃખ માત્ર અણસમજણથી જ છે. જો અણસમજણ નીકળી જાય તો એ જ પરિસ્થિતિ સંજોગોમાં દુઃખ મટી જાય. જ્યાં પાયામાં જ રોંગ બિલીફ છે તેનાથી પછી ક્લેશ થયા જ કરે. કોઈ માણસના રૂપિયા ખિસ્સા ખાતું કાપી ગયો તો અણસમજણ એને ક્લેશ ક્લેશ કરાવશે. જ્યારે જ્ઞાનીને એ જ સંજોગમાં જ્ઞાનને લઈને સમાધાન રહેશે, ક્લેશ નહીં થાય અને સમાધિમાં રહેશે. આમ સંજોગો દુઃખદાયી નથી, અણસમજણ દુઃખ આપે છે. સંસારમાં ખરેખર દુઃખ કોને કહેવાય? ભૂખ લાગી હોય ને ખાવા ના મળે, તરસ લાગે ને પાણી પીવાનું ના મળે, ઊંઘવા ના મળે, અરે એથી આગળ કહેવું હોય તો સંડાસ જવા ના મળે, એવા બધા દુઃખને ગણતરીમાં લેવાય. બાકી માની બેઠેલા દુઃખો માત્ર ક્રોધ, માન, માયા, લોભ, અણસમજણથી જ ઊભા થઈ ગયેલા છે. બીજાના દુઃખો જોઈએ, મુશ્કેલીઓ જોઈએ, દવાખાનામાં લોકોને પીડા જોઈ આવીએ તો તેની સામે પોતાના દુઃખ ઓછા લાગે. આમ કમ્પેરિઝન કરવાથી દુઃખમાંથી સુખનું શોધન થઈ શકે તેમ છે. જ્ઞાની પુરુષની ગોઠવણી ગજબની હોય, તેનાથી પોતે કાયમ આનંદમાં રહી શકે. અને જેને આત્માનું જ્ઞાન જ મળી જાય તો પછી સંસારની આધિ વ્યાધિ ઉપાધિમાંય જ્ઞાન દશાને લીધે નિરંતર સમાધિમાં રહી શકે. પ્રસ્તુત સંકલનમાં અનેક ચાવીઓ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપી અણસમજણ જ દુઃખ જન્માવનાર છે તે સચોટ રીતે પુરવાર કરે છે. દુઃખ મટાડવા વસ્તુ કે સંયોગ કે વ્યક્તિને ફેરફાર કરવાની જરૂર નથી. માત્ર પોતાની અણસમજણ ફેરફાર કરી નાખીએ તો સુખ, સુખ ને સુખ જ છે પછી. દાદાશ્રીની જ્ઞાનવાણી અત્રે અંકિત થઈ છે, જે વાચકને સવળી સમજણ પ્રાપ્ત કરાવનારી બની રહેશે. પૂજ્ય દીપકભાઈના જય સચ્ચિદાનંદ.
દાદાવાણી નવેમ્બર 1998 દુઃખ માત્ર અણસમજણથી.
રાઈટ બિલીફ, ત્યાં દુઃખ નથી.
દાદા, દુઃખ વિશે કંઈક કહો. આ દુઃખ શેમાંથી ઉત્પન્ન થાય છે?
તમે જો આત્મા છો તો આત્માને દુઃખ હોય જ નહીં કોઈ દાડો. અને તમે ચંદુલાલ છો તો દુઃખ હોય, તમે આત્મા છો તો દુઃખ હોતું નથી. ઉલટું દુઃખ હોય તે ઓગળી જાય. હું ચંદુલાલ છું એ રોંગ બિલીફ છે. આ મારા વાઇફ છે, આ મારા મધર છે, ફાધર છે, કાકા છે, કે હું એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વેપારી છું, એ બધી જાત જાતની રોંગ બિલીફ છે. આ બધી રોંગ બિલીફને લઈને દુઃખ ઉત્પન્ન થાય છે. જો રોંગ બિલીફ જતી રહે ને રાઇટ બિલીફ બેસી જાય તો જગતમાં કંઈ દુઃખ છે જ નહીં. અને તમારા જેવા ખાધે પીધે સુખીને દુઃખ હોય નહીં. આ તો બધા વગર કામના અણસમજણના દુઃખો છે.
સમજ કેવી? તે દુઃખમય જીવ્યા.
આ જ્ઞાન જ એવું છે કે જે છતું કરે. અને જગતના લોકો તો આપણે છતું નાખ્યું હોય તોય ઊંધું કરી નાખે, કારણ કે સમજણ ઊંધી છે. ઊંધી સમજણ છે એટલે ઊંધું કરે. નહીં તો આ હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ દુઃખ નથી. આ જે દુઃખો છે તે અણસમજણના દુઃખો છે. અને લોકો સરકારને વગોવે, ભગવાનને વગોવે કે આ અમને દુઃખ દે છે. લોકો તો બસ વગોવણા કરવાનો ધંધો જ શીખ્યા છે. હમણાં કોઈ અણસમજણથી ભૂલથી માકડ મારવાની દવા પી જાય તો એ દવા એને છોડી દે?
ના છોડે દાદા.
કેમ? ભૂલથી પી લીધી ને? જાણી જોઈને નથી પીતી તોય એ ના છોડે?
ના, એની અસર ના છોડે.
હવે એને મારે છે કોણ? એ માકડ મારવાની દવા એને મારે છે, ભગવાન નથી મારતા. આ દુઃખ આપવું કે બીજી કોઈ વસ્તુ કરવી એ ભગવાન નથી કરતા, પોતગલ જ દુઃખ દે છે અને તે પોતાની ભૂલ થઈ તેથી. આ માકડની દવા એ પણ પૂતગલ જ છે ને. આપણને આનો અનુભવ થાય છે કે ના થાય? આ કાળના જીવો પૂર્વ વિરાધક વૃત્તિઓના કહેવાય. પહેલાના કાળના લોકો તો ખાવાનું પીવાનું ન હોય, લુગડા લત્તા ન હોય તોય ચલાવી લેતા, અને અત્યારે કશાયની તાણ નહીં તોય આટલો બધો કકડાટ કકડાટ. તેમાંય ધણીને ઇન્કમ ટેક્સ સેલ ટેક્સના લફરા હોય એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય, અને ઘેર બઈ સાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો, ત્યારે એ કહે કે મારા ધણી વસમાં છે.
સંસાર સહેજે ચાલે ત્યાં મનુષ્ય દુખી.
હવે આમાં કશું દુઃખ જેવું છે જ નહીં, અને જે છે એ અણસમજણના દુઃખો છે. આ દુનિયામાં કેટલા બધા જીવો છે, અસંખ્યાત જીવો છે, પણ કોઈની બૂમ નથી કે અમારે ત્યાં દુકાળ પડ્યો. અને આ અકર્મીઓ વર્ષે વર્ષે બૂમાબૂમ કરે છે. આ દરિયામાં કોઈ જીવ ભૂખે મરી ગયો હોય એવું છે? આ કાગડા બાગડા બધા ભૂખે મરી જાય એવું છે? ના, એ ભૂખથી નહીં મરવાના. એ તો કંઈ અથડાઈ પડ્યા હોય, એક્સિડન્ટ થયો હોય, અગર તો આયુષ્ય પૂરું થાય ત્યારે મરી જાય. કોઈ કાગડો તમને દુખી દેખાયો? કોઈ સુકાઈને કંતાઈ ગયેલો કાગડો દેખ્યો તમે? આ કૂતરાને કંઈ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે, એ તો કેવા નિરાંતે ઊંઘી જાય છે. આ અકર્મીઓ જ 20-20 ગોળીઓ ઊંઘવા માટે ખાય છે. ઊંઘ એ તો કુદરતી બક્ષિશ છે. ઊંઘમાં તો ખરેખરો આનંદ હોય, અને આ ડોક્ટરો તો બેભાન થવાની ગોળીઓ આપે છે. ગોળીઓ ખાઈને બેભાન થવું તે આ દારૂ પીએ છે તેના જેવું છે. કોઈ બ્લડ પ્રેશરવાળો કાગડો જોયો તમે? આ મનુષ્ય નામના જીવડા એકલા જ દુખિયા છે. આ મનુષ્ય એકલાને જ કોલેજની જરૂર છે. આ ચકલા સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શીખવાડવા ગયેલું? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, સ્વરૂપ જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલા જ બહુ દોડડાયા છે. આ પશુ પક્ષીઓને શું બૈરી છોકરા નથી? તેમને પરણાવવા પડે છે. આ તો મનુષ્યોને જ બૈરી છોકરા થયા છે. મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે, પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કરને, બીજા કશા માટે મહેનત મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ મનુષ્યો એકલા જ દુખી દુખી છે.
સમજવી દુઃખની ડેફિનેશન.
ખાઓ પીવો મજા કરો ને જુઓ, બધું જોવાનું છે. સંસારમાં દુઃખ શેનું છે? કે જ્યારે અડચણ હોય ને ભૂખ લાગી હોય પણ બે દાડા સુધી ખાવાનું ના મળે ત્યારે આપણે જાણીએ કે એને દુઃખ આવ્યું, કારણ કે દેહધારી છે ને. ભલે આત્માના જ્ઞાનમાં હશે તોય એને દુઃખ છે, કારણ કે ભૂખ એ મોટામાં મોટું દુઃખ છે. પછી આટલી ખીચડીને શાક આપ્યું હોય તો આખી રાત બૂમ પાડે નહીં ને? પછી આપણને ધ્યાન કરવા દે બધું.
હા, કરવા દે.
એવો સારો દેહ છે આ, એને ગમે તે આપો. ખીચડી કઢીએ આપો તો પછી એ બૂમ ના પાડે, નહીં તો રાજાને બૂમ પડાવડાવે. કેમ રાજા આટલું આટલું જમેલો તે હવે 4 દાડા રજા ના આપે? આ જંગલમાં ગયો હોય, ખાવા ના મળે ને 2 દાડા થઈ જાય તો રાજાએ ભીખ માંગીને ખાય, 2 જ દાડા થયા તોય વટ છોડી દીધો. ભૂખ આગળ વટ કોઈથી રખાય નહીં. પછી તરસ લાગી હોય તો પીવા પાણી ના મળે તે દુઃખ કહેવાય. નાક દબાવે તો 5 જ મિનિટમાં ગૂંગળામણ થઈ જાય તે દુઃખ કહેવાય. આ બહારથી બીજું ગમે તેટલું ટેન્શન આવે તો ચાલે, પણ ભૂખ તરસ ને હવાનું ના ચાલે. કારણ બીજું બધું ટેન્શન તો ગમે તેટલું આવે તો સહન થાય, કંઈ તેથી મરી ના જવાય. એ સિવાયના આ તો વગર કામના ટેન્શન લઈને ફરે છે.
આને તો અડચણ કહેવાય.
આ ચાર વસ્તુઓ મળી હોય ને કકળાટ માંડે એ બધા મૂર્ખ ફૂલિશ કહેવાય. ટાઈમે ખાવાનું મળે છે કે નથી મળતું, ગમે તેવું પછી હોય, ઘી વાળું કે ઘી વગરનું, પણ મળે છે ને. ટાઈમે ચા મળે છે કે નથી મળતી, પછી બે ટાઈમ હો કે એક ટાઈમ, પણ ચા મળે છે કે નથી મળતી. અને લુગડા મળે છે કે નથી મળતા, ખમીશ પાટલૂન શિયાળામાં ટાઢમાં પહેરવાના કપડાં મળે છે કે નથી મળતા, પડી રહેવાની ઓરડી છે કે નહીં. આટલી ચાર વસ્તુ મળે ને પછી બૂમ પાડે તે બધાને જેલમાં ઘાલી દેવા જોઈએ. તેમ છતાં તેને બૂમ રહેતી હોય તો તેણે શાદી કરી લેવી જોઈએ. શાદીની બૂમ માટે જેલમાં ના ઘાલી દેવાય. આ ચાર વસ્તુઓ જોડે આની જરૂર છે. ઉંમરલાયક થયેલાને શાદી માટે ના ન પડાય. પણ આમાંય કેટલાક શાદી થઈ હોય ને તેને તોડી નાખે છે અને પછી એકલા રખડે છે ને દુઃખ વોરે છે. થયેલી શાદી તોડી નાખે છે, કઈ જાતની પબ્લિક છે આ? આ ચાર પાંચ વસ્તુ ના હોય તો આપણે જાણીએ કે આ ભયને જરા અડચણ પડે છે. તે દુઃખ ના કહેવાય, અડચણ કહેવાય. આ તો આખો દાડો દુઃખમાં કાઢે છે.
તરંગોમાં દુઃખ માને
એટલે વસ્તુની કશી જરૂર નથી. આ તો અજ્ઞાનતાનું દુઃખ છે. અમે સ્વરૂપ જ્ઞાન આપીએ પછી દુઃખ ના રહે. અમારા પાંચ વાક્યોમાં આપણે ક્યાં નથી રહેતા એટલું જ બસ જોયા કરવાનું. એના ટાઈમે ખાવાનું બધું મળ્યા કરે અને એ પાછું વ્યવસ્થિત છે. જો દાઢી એની મેળે થાય છે તો શું તને ખાવા પીવાનું નહીં મળી રહે? આ દાઢીની ઈચ્છા નથી તોય તે થાય છે. હવે તમને વધારે વસ્તુની જરૂર નથી ને. વધારે વસ્તુની જુઓ ને, કેટલી બધી ઉપાધિ છે.
વગર કામના આવા ડખા.
મુખ્ય વસ્તુ શું છે કે પેટને ચપટી આપો, એટલું જોઈએ ને એ મળ્યું તો બસ. જાણવું કે આજના જેવો આવો સુખી કોઈ દિવસ આવ્યો નથી. આ આજે સારામાં સારો દિવસ છે. પછી આપણે આત્માના ધ્યાનમાં રહેવું. વધ ખોટ એ બધી વ્યવસ્થિતને આધીન છે, આપણા આધીન નથી. પણ ડખો કરવા જઈએ કશાકમાં તો ડખલ થઈ જાય. પછી એ ડખો બે ત્રણ દાડા ચાલ્યા કરે, પણ ડખો જ ના કરીએ તો પછી ડખલ થાય. વડોદરેથી આપણે સેન્ટ્રલ સ્ટેશને વહેલું પહોંચવું છે ને ગાડીમાંથી આપણા હાથે 500 રૂપિયાની વસ્તુ પડી ગઈ. હવે ત્યાં આગળ આપણે સમજી જવાનું કે એક બાજુ વહેલું પહોંચવું છે એ વાત નક્કી છે, ને આ મેં ડખો કરીશું તો થઈ જશે ડખલ ને મોડું થઈ જશે. પણ તે વખતે મુઓ ડખો કરી નાખે કે આ મારી વસ્તુ પડી ગઈ પડી ગઈ, એટલે લોકો સાંકળ ખેંચીને ગાડી ઊભી રાખે ને પછી ગાડી ક્યાંય સુધી ઊભી રહે ને, ત્યારે પછી પેલું કોર્ટનું કામે ઉડી જાય ને, બધું જ ઉડી જાય. એટલે તે ઘડીએ શું બન્યું શું પડ્યું એ હકીકત ભૂલી જ જવાની.
સંસારમાં દુઃખ કોને નથી
એવું સમજાવનાર કોઈ મળ્યા નહીં.
જે ના જાણવાનું તે જાણ્યા કરે છે ને જાણવાનું જાણતા નથી. પૈસા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ, શેઠિયો થયો તોય દુઃખ ને ગરીબ હોય તોય દુઃખ, ભિખારો હોય તોય દુઃખ ને મજૂરને દુઃખ દુઃખ ને દુઃખ, એનું શું કારણ હશે?
સંસારમાં ઘણા દુઃખો છે, એનો રસ્તો તો હોવો જોઈએ ને.
એવું છે ને કે પહેલું તો દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે દુઃખ કોને કહેવાય. આ લોકો વ્યાખ્યા વગર ગમે તેને દુઃખ જ કહે છે. મોટો બંગલાવાળો હોય એને ત્યાંય દુઃખ, બે મિલોવાળાને ત્યાંય દુઃખ, પેલા બાવાઓને દુઃખ, સાધુઓને દુઃખ, પૈણેલીને દુઃખ, રાંડેલીને દુઃખ, સાત ભાઈડાવાળીને દુઃખ, તો કોને દુઃખ નથી તે? એટલે આ દુઃખ એ તો બધી ખોટી માન્યતાઓ છે. આ લોકોને જે દુઃખ છે તે બધી રોંગ બિલીફો છે. આ બધી ખોટી માન્યતાઓને લીધે દુઃખ છે. હું એટલું જ કહેવા માંગુ છું કે ખોટી માન્યતાઓ હવે કાઢી નાખો.
આવી મુશ્કેલીને દુઃખ કહેવાય?
આને દુઃખ કહેવાય જ કેમ? દુઃખ તો કોને કહેવાય કે સંડાસ જવાનું ના મળે, પેશાબ કરવાનું ના મળે, તેને દુઃખ કહેવાય. આ તો સરકારે ઘેર ઘેર સંડાસ કરી આપ્યા છે, નહીતર તો પહેલા ગામમાં લોટા લઈને જંગલમાં જવું પડતું હતું. હવે તો બેડરૂમમાંથી ઉઠ્યા કે આ સંડાસ. પહેલાના ઠાકોરને ત્યાંય નહોતી એવી સગવડ આજના મનુષ્યો ભોગવે છે. ઠાકોરને સંડાસ જવા લોટો લઈને જવું પડતું. એણે જુલાબ લીધો હોય તો ઠાકોરે દોડે, અને આખો દાડો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું એવી બૂમાબૂમ કરે છે. અલ્યા શું થઈ ગયું તે? આ પડી ગયું, પેલું પડી ગયું. શું પડી ગયું? વગર કામના શું કામ બૂમાબૂમ કરો છો? આ બરોડા શહેરવાળાને કહેશે કે સંડાસમાં કોઈ જશો નહીં, ગટરો બંધ કરી છે. પછી સંડાસ માટે સરકાર નવા ઝૂંપડા જેવું બનાવે તો ત્યાં લાઈન લાગે કે ના લાગે? કે કેટલાક વટવાળા હોય તે કહેશે આવામાં મારે સંડાસ નથી જવું. તેવાને કહીએ તમારે માટે પેણે સંડાસ કરી આપું, 2000 રૂપિયા આપો, તો કહેશે 2000 રૂપિયા લે, પણ મને ત્યાં આગળ જુદી વ્યવસ્થા કરી આપ. જો સંડાસની કિંમત 2000 રૂપિયા, આ તો મફતમાં મળે છે એટલે નિરાંતે કશી ઉપાધિ નથી. આ તો જ્યારે ના મળે ત્યારે કિંમત ખબર પડે. આ મુસલમાનો જરૂરિયાતને શું કહે છે? આજત કહે છે ને. એક આજત એકલી જળવાઈ રહેવી જોઈએ, બીજી કશી આપણને શી ભાંજગઢ. આજત સમજાયું? એટલે શું કે ભૂખ લાગે ત્યારે ખાવાનું મળી જવું જોઈએ, તરસ લાગે એટલે પાણી મળી જવું જોઈએ, ઊંઘ લાગે ત્યારે જરા સુવાનું મળવું જોઈએ, થાક લાગે ત્યારે આરામ કરવાનું મળી રહેવું જોઈએ, જે જે લાગે ત્યાં આગળ ઓલવવાનું. પણ આ લોકો તો વગર લાગે જ બૂમાબૂમ કરે છે. આજત જ જેટલી હોય એ ઠીક છે. રાજાને ખાવાનું ના મળ્યું હોય ને જંગલમાં શિકાર કરતો કરતો ભૂલો પડ્યો હોય તો ગરીબના ઘરનું લીંટ પડેલું, છોકરાના હાથમાં રોટલાનો ટુકડો હોય તોય કહેશે ચાલશે, તે ખાઈ જાય છે. એટલે હાજતોની જરૂર છે એમાં બે મત નહીં, અને તે મળી રહે છે. એ બધું લઈને આવેલો છે, આ એમને એમ નથી આવ્યો. આ તો બધી સાહેબી લઈને આવ્યો છે, પણ પછી બાસમતીના ચોખામાં કાંકરા નાખીને ખાય એમાં શું સ્વાદ આવે? એવું આ જગત છે.
સ્પર્ધામાં પડ્યા તેથી દુઃખ.
અને આપણે રેસકોર્સમાં ઉતરવા જેવું નથી. આપણે તો જોયા કરવું કે કયો ઘોડો પહેલો આવે છે. જગત બધું રેસકોર્સમાં પડેલું છે એ હું નાનપણથી સમજી ગયેલો, તે પછી રેસકોર્સમાં પડ્યો જ નથી ને, કશાય રેસકોર્સમાં નહીં. આ રેસ તો ક્યારે પાર આવે? આનો પાર આવે નહીં. તે પાછું વાત થાય કે ફલાણા ભાઈને તમાકુમાં 8 રૂપિયા ભાવ મળ્યો, તે પાછી આપણે ઉપાધિ. આપણી પાસે પૈસા છે તોય પાછું દુઃખ. આ ખાલી રેસકોર્સ જ કહેવાય ને. આ બધા સમજ વગરના દુઃખો છે. આ દુનિયામાં દુઃખ જે છે તે અણસમજણના જ છે. એટલે હું શું કહું છું કે અણસમજણ કાઢી નાખો અને આપણે સમજણપૂર્વક જીવો તો જગતમાં દુઃખ છે જ નહીં.
ધંધાવાળા ને ધંધા વગરના બંને દુખી.
ધંધોને એ બધું લઈને બેઠા છીએ એટલે ચિંતા ઉપાધિ તો હોય.
અરે પણ ધંધો છોડેલા માણસોએ કહે છે કે અકળાટ ચિંતા થાય છે, ત્યારે કહે છે કે બૈરી લઈને બેઠા છે એટલે અકળાટ ચિંતા થાય છે. અલ્યા, બૈરી વગરનાનેય અકળાટ ચિંતા થાય છે, એકલા પડી રહ્યા છે તેમનેય અકળાટ ચિંતા થાય છે. તે અકળાટ ચિંતા એ શું છે? ધંધાને લીધે છે? ત્યારે કહે ના. તો બૈરીને લીધે છે? ત્યારે કહે ના. ત્યારે શેને લીધે છે? અજ્ઞાનતાને લીધે છે. નહીં તો ભરત રાજાને 1300 રાણીઓ હતી તોય સમકિત નહોતું જતું. જુઓ ને કેવા ભરત રાજા હતા, ચક્રવર્તી રાજ હતું. અને તમારે થોડો કમથો ધંધો છે તે 10 લાખ રૂપિયાનો હશે, વધારે તો નહીં ને. તે એટલા ધંધામાં તો કહેશે મને દુઃખ થાય છે. એટલે અજ્ઞાનતા એ દુઃખ છે. આના પરથી આપણે શું શોધખોળ કરી? અજ્ઞાનતા એ જ દુઃખ છે.
ધંધાની ખોટમાં દુખી.
એક ભાઈ આવેલા, તે મને કહે કે દાદાજી, મને ધંધામાં બહુ મોટી ખોટ ગઈ છે, એનું મને બહુ દુઃખ થાય છે. હું તો દુઃખી દુઃખી થઈ ગયો. હવે આ માથે એવી સરસ ટોપી મૂકેલી, ગાંધી ટોપી, અને કોટ કેવો સરસ પહેરેલો, દેખાય મોટા માણસ જેવો. અને આવીને સીધો જ બધા બેઠેલા ને વચ્ચે આવીને કહેવા લાગ્યા કે દાદાજી, મારા જેવો દુખીયો માણસ આ દુનિયામાં કોઈ હશે નહીં, માટે મને કંઈક રસ્તો કરી આપો. મેં કહ્યું કે તમને કોણ દુખિયા કહે છે? તમારા આજુબાજુવાળાને કોઈને પૂછો કે હું દુખિયો છું તોય લોક ના પાડશે. આ કઈ જાતના માણસ છો તમે? નહીં તો હેંડો રેલવે સ્ટેશન ઉપર દરેક પેસેન્જર પાસે કહેવડાવું કે આ ભાઈ દુખિયા દેખાય છે તોય બધા ના કહેશે. ત્યારે તમે ક્યાં દુખિયા છો? ત્યારે કહે છે કે દાદાજી, તમને શું ખબર છે કે હું શું છું? મારી પોઝિશન તો તમે જાણો છો. મેં કહ્યું, તમે દુખિયા નથી, તમારી પોઝિશનની તો તમને એક ભ્રમણા ઊભી થઈ છે. આ રૂપિયા ના હોય માટે દુઃખી છે એવું કેમ કહેવાય? રૂપિયો તો ના પણ હોય માટે દુઃખી છું એવું કેમ કહો છો? ત્યારે કહે કે પણ તો શું કરું? મેં કહ્યું કે અમે તમને સુખ આપી દઈશું. તે પછી એ જ્ઞાન લઈ ગયા ને હવે શું કહે છે કે તમે કહ્યું ત્યાર પછીથી હું તો સુખી જ થઈ ગયો.
પોતાની જાતે માની બેઠા.
હવે ખરેખર એમને દુખિયા કોણ કહે, પણ એ પોતાની જાતે માની બેઠા છે. એ જ્યાં સુધી માને છે કે હું આવો દુખી છું ત્યાં સુધી દુઃખ જાય નહીં. તમે તમારી મેળે કહો કે હું દુખી છું તો દુઃખ તો શું કહે છે કે મને કોણ સંભાળે છે એને ત્યાં હું જાઉં, મારી યાદગીરી રાખે છે એને ત્યાં મારે જવું પડે. જો અમે યાદગીરી નથી કરતા તો અમારે ત્યાં દુઃખ આવતું નથી ને. તમારે ત્યાં કોઈ દાડો દુઃખ આવે છે?
દુઃખ તો બધાને આવે ને, દુઃખ પણ આવે ને સુખ પણ આવે.
તે બેઉને શીરો કરીને જમાડો છો?
પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે. તે
એ તો ફેરફાર થયા કરે. આ દાડા પછી રાત આવે છે ને, આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે, બંને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક દુઃખ હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતીકાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઈ લેવાનું હોય, એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે?
ના દાદા.
તો પછી એને દુઃખ કહેવાય જ કેમ? આ તો વગર દુઃખે દુઃખ ગાગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.
વ્યાપારમાં રાત પછી દહાડો આવે જ.
આ રાત્રિ પછી દિવસ ના થાય તો તમને કંટાળો આવે કે ના આવે? અગર તો દાડો ને દાડો જ રહ્યા કરે તો તમે શું કરો?
તોય કંટાળો આવે.
તેવું આ વેપાર છે, એમાં લેવલ ઊંચું જાય, લેવલ નીચું જાય, એ બે ના હોય તો કંટાળો આવી જાય. એટલે આ બધું તો ઇન્ટરેસ્ટ માટે છે. હવે લોકો ત્યાં દુઃખ માની બેઠા છે તે શું થાય? વેપારનો સ્વભાવ જ છે, એક ધારું હોય તો ગમે નહીં. અરે કશું એક ધારું તો ગમે જ નહીં. રોજ જમવાનું લગ્નનું હોય, આ તમે સાસરીમાં ગયા હોય ને રોજ જમણ જમાડે 1.5 મહિના સુધી, તો તમે કંટાળો કે ના કંટાળો? પછી શું જોઈએ? મનમાં એમ થાય કે લાય ખીચડી ખાઈએ, આ તો રોજ ના ફાવે પડ્યું, એવું થાય કે ના થાય?
સંસાર એ તો બાય પ્રોડક્શન.
આ કાળ કેવો છે! આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી લક્ષ્મી લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહકના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને? આનાથી સુખ કંઈ વધ્યા નહીં? સુખ તો ક્યારે કહેવાય? મેઇન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, વાઈફ મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો મજૂર નહીં મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણ ફેર થઈ છે, તેથી આ બાય પ્રોડક્શનના કારખાના ખોલ્યા છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઇન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત કરી લે, પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દૂર ધ્યાન કરીને. એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય.
તોય આપઘાત ન જ કરાય.
હવે આવા માણસો ધંધામાં ખોટ જાય, છોકરાનું દુઃખ આવ્યું, એવું કશું થાય કે આપઘાત જ કરી નાખે? અમને કહી જાય કે દાદાજી આ બીજી કશી મુશ્કેલી નહોતી, ત્યારે આ છોકરાનું દુઃખ આવ્યું. થોડું ઘણું મનમાં એમ કે હજી બાળક છે, રાગે પડશે, પણ ત્યારે હોરું એનું દુઃખ આવ્યું. એટલે પછી દુઃખમાંથી ને દુઃખમાંથી પછી માણસ આપઘાત કરી નાખે.
આપઘાત કરીને મરી જાય તો શું થાય?
આપઘાત કરીને મરી જાય પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઈ આપઘાત કરાય? આપઘાતના ફળ બહુ કડવા છે, ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારે ના કરાય. આ જે કંઈ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય. દુઃખ તો રામચંદ્રજીને હતું. તેમના 14 વર્ષના વનવાસમાંના એક દાડાનું દુઃખ ત્યાં ચકલાના આખી જિંદગીના દુઃખ બરાબર છે, પણ અક્કરમી ચે ચે કરીને આખો દાડો દુઃખ ગાગા કરે છે.
દુઃખ ડેફિનેશનમાં તો હોવું જોઈએ.
દાદા, કોઈને શરીરની તકલીફ હોય, કોઈને પૈસાની તકલીફ હોય, જેને જે તકલીફ હોય એને એ દુઃખ કહે છે.
પણ એને દુઃખ કહેવાય જ કેમ કરીને? શરીરની તકલીફ તો આપણે દૂધપાક પૂરીને ભજીયા સારા થયા હોય તો સારું લાગે, ને વધારે ખાધું એટલે સહેજે તરફડાટ થાય, ઉપાધિ થાય. હવે આને દુઃખ કહેવું હોય તો આપણા જેવું કોઈ મૂરખ નથી. આ તરફડામણ થાય એને દુઃખ કહેવાય ખરું? એવું આ દુઃખ છે જ ક્યાં? લોકો દુઃખની ડેફિનેશન સમજ્યા વગરનું કહે છે. અરે તમારા મોટા સાહેબ હોય તો એ પણ કહેશે કે મારે આ દુઃખ છે, ત્યારે એ દુઃખની ડેફિનેશન સમજતા જ નથી ને. દુઃખની ડેફિનેશન હું સમજતો હતો. મેં કોઈ દાડો એવું નથી કહ્યું કે મને દુઃખ છે, નાનપણમાં પણ નથી બોલ્યો. દુઃખની ડેફિનેશન હું સમજતો હતો, દુઃખની ડેફિનેશન હું એને કહું કે બે દાડાથી કશું ખાધું ના હોય તો હું કહું કે આને બિચારાને દુઃખ છે, બાકી બીજા બધાને દુઃખ શી રીતે કહેવાય? વખતે માણસ બે ત્રણ દાડા ઊંઘ્યો ના હોય તો કહેવાય કે આને જરા દુઃખની અડચણ છે, પણ કોઈ કહેશે બે દાડાથી હું નાયો નથી, મારી એ દુઃખ છે, તો હું એને એક્સેપ્ટ કરું નહીં, એને દુઃખની ડેફિનેશનમાં લેવાય જ નહીં ને. આ તો જે હું કહું છું તેનાથી તદ્દન વિરુદ્ધ, અને જ્યાં કિંચિત માત્ર દુઃખ જ નથી ત્યાં જ દુઃખ માનવામાં આવ્યું છે, એવું આપને સમજાય છે ને? હવે મારા બોલવાથી કંઈ તમારું દુઃખ જતું રહેવાનું નથી, કારણ કે આ ડેફિનેશન તમને ફિટ થવી જોઈએ. હું જે ડેફિનેશન કહું પણ તમને એ તમારી શ્રદ્ધામાં બેસવી જોઈએ. આ હું કહું છું એ ખરેખર સાચું જ્ઞાન છે, પણ તમને ફિટ થતા વાર લાગે. તમારી જે બિલીફ છે તે બદલાવા માટે વાર લાગે, એટલે ત્યાં સુધી અમારે બીજી દવા આપવી પડે.
ખરું દુઃખ દવાખાનામાં.
આ સંસારમાં તમને દુઃખ છે જ ક્યાં? દુઃખ તો દવાખાનામાં છે, જ્યાં પગ ઊંચો બાંધેલો છે, ભયંકર દાચેલા છે, તેમને દુઃખ છે. તમને દુઃખ જ શું પડ્યું છે? અમથા બૂમાબૂમ કરો છો વગર કામના. આમને તો છ છ મહિનાની જેલમાં ગાલી દેવા જોઈએ. તમે સારી વસ્તુને ખરાબ કહો છો તો ખરાબને શું કહેશો? દવાખાનામાં જ્યાં દુઃખ છે તેને દુઃખ કહો ને, બાકી દુઃખ નથી તેને દુઃખ કેમ કહેવાય? અમે અમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ છે એવું બોલ્યા નથી. આવું તો બોલાતું હશે, આપણે શું મૂર્ખ માણસ છીએ? બે આની, ચાર આની, આઠ આની, બાર આની, બધું જ સરખું. દુઃખ તો દવાખાનાવાળાને છે, આ બંગલાઓમાં પલંગમાં સૂતા છે તેમને નથી. પગ ઊંચા બાંધેલા હોય, દાચેલા હોય, તેમને તમે જોઈ આવો તો પોતાને દુઃખ નથી એવો ભાસ થાય. કુદરતને માટે પોતાને આનંદ થાય કે ઓહો હો, કુદરતે કેવી સરસ પ્લેસ મને આપી છે, આ તો લોકોને ભાન જ નથી ને. આ તો સારાને વગોવ્યો ને નબળાનેય વગોવ્યો. વગોવણું કરવું એ જ ધંધો છે, આને માણસાઈ કેમ કહેવાય? કોને તકલીફ કહેવી એની લિમિટ હોવી જોઈએ કે નહીં? આજે મને ભૂખ ના લાગી, આજે મને આ તકલીફ, આ તે કેવી મેડનેસ! કેટલાક લોકો મારા પગે ફ્રેક્ચર થયેલું ત્યારે પગે વજન લટકાવેલું જોઈને કહે, તમને ભગવાને આવું શા માટે દુઃખ આપ્યું હશે? અલ્યા ભાઈ, મને ક્યાં કોઈએ દુઃખ આપ્યું છે, એ તો તમને એવું લાગે છે. દુઃખ આને કહેવાય નહીં. દુઃખ તો અહીં કાણું પાડીને ખાવાનું હોય, અહીં કાણું પાડીને પેશાબ કરવાનો હોય, એને દુઃખ કહેવાય.
સુખ ભોગવતા નથી આવડતું.
આ નાના બાબાઓ હોય તેમને બહુ દુઃખ હોય બિચારાઓને. એને દુઃખ થાય ત્યારે રડે ખરો, પણ બોલે નહીં કે મને આ દુઃખે છે. અને આ અક્કર્મીઓ ખાતી વખતે 9 રોટલી ખાઈ જાય ને કહેશે કે હું દુઃખી છું. શું કહેવાય આ લોકોને? દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અને સુખની વ્યાખ્યાએ હોવી જોઈએ કે સુખ કોને કહેવાય? સંસારમાં સુખ અપાર છે, પણ લોકોથી ભોગવાતું નથી. કેવા સુખો છે? દૂધ પાકે મળે ને જોડે માલપુડાય મળે, પાછા ચોખ્ખા ઘીના ઘારી મળે, દાળ ભાત શાક મળે, તોય પણ આ દુઃખી? આ મનુષ્ય સિવાય બીજા જાનવરોને પૂછી આવવો જોઈએ, દુઃખ છે? કેવા સુખો સામે આવીને ઊભા રહ્યા છે ત્યારે દુઃખ ગાગા કર્યા કરે છે.
ક્લેશ તો ક્યારેક કરાય કે
આ જગતમાં કોઈ કાળે કાણ કરવા જેવું જ નથી. ફક્ત 20-21 વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ છૈયું છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાણ કરવા જેવી ખરી. કાણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં. તોય આખો દાડો ક્લેશ ક્લેશ ને ક્લેશ. અલ્યા શું ભણ્યા? તમે કેવું ભણ્યા છો? આનું નામ ભણતર જ ના કહેવાય ને. થિયરી ઓફ રિલેટિવિટી સમજવી જોઈએ ને. સાસુઓને પૂછે ત્યારે કહેશે મારી વહુ ખરાબ છે, તેમ બધી વહુઓને પૂછે ત્યારે કહેશે કે મારી સાસુ ખરાબ છે. અલ્યા એવું કેમ કરીને બની શકે? બધી વહુઓ બધી સાસુઓ ખરાબ છે? આ જાનવરોએ અમુક હદના દુઃખોને રિસ્પોન્સ આપતા નથી અને મનુષ્યો રિસ્પોન્સ આપી દે છે, એટલી બધી ફુલિશનેસ છે.
હિતાહિતનું ભાન.
આ લોકોનું દ્રષ્ટિબિંદુ 100% રોંગ છે, ખોટું છે.
બધાય 100% રોંગ હોય તે કઈ રીતે કહેવાય?
ઉઘાડી આંખે અંધા છે. ઉઘાડી આંખે અંધા એટલે પોતાના હિતાહિતનું ભાન નથી. હું શું બોલું તો હિત ને શું કરું તો હિત, હું શું જાણું તો હિત, એની ખબર જ નથી. જેમાં ને તેમાં નકલો કરવામાં શુરા થઈ ગયા છે. બધું બદલાઈ ગયું છે. આપણા હિન્દુસ્તાનના લોક તો કોઈની નકલ કરે જ નહીં. અસલમાં તો આપણા ઉપરથી જગતે નકલો કરેલી. આ મોર્ડન જમાનો આવ્યો છે તેનો મને વાંધો નથી. હું જાણું છું કે આ યુગ છે તે આ યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું પણ આ યુગથી છૂટો રહી શકું નહીં. પણ આ હિત કર્યું કે અહિત કર્યું તે હું જાણું. આ લોકોએ સંપૂર્ણ અહિત કર્યું છે.
ગમે તેટલો તાવ અડ્યો નથી.
મને ગમે તેટલો તાવ આવે પણ ઘરનાએ ક્યારેય કોઈએ જાણ્યું નથી. એમાં શું જણાવવાનું? આ લોક તાવવાળા નથી, આમને શું જણાવવાનું? આ તો પાછા ભૂલી જશે બિચારા. હું તો અનંત શક્તિવાળો છું, મારે વળી આ લોકોને શું જણાવવાનું? આ લોકો તો તાવ છે કરીને પાછા પેલું થર્મોમીટર લાવીને મૂકે. 100 ડિગ્રી, 101 ડિગ્રી, 102 ડિગ્રી એમ ગણ્યા કરે. અલ્યા આ તો તાવ જાણવાનું સાધન છે, સાધ્ય વસ્તુ નથી. એટલે અવળી સમજણની જ આંટી પડી જાય છે તેના દુઃખો છે. બાકી થોડા ઘણા દેહના દંડ તો હોય, દેહ ધર્યાનો દંડ તો હોય ને. દાઢ દુખે તે કોઈ દુઃખ દેવા આવ્યો છે? એ તો દેહના દંડ કહેવાય.
મને થયું તો થાય અનેક ગણું.
મને દુઃખ છે એમ કહો છો? દુઃખ તો હતું રિલેટિવમાં, એ રિયલમાં હતું નહીં, એ આરોપિત હતું. જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે, રોંગ બિલીફથી. 25% હતું તેને તમે બોલ્યા કે મને આ દુઃખ થયું છે, એવું બોલ્યા કે એ 100% થઈ ગયું.
હું શરીરની જોડે ભેગો થઈ ગયો એટલે મને 25%ને બદલે 100% દુઃખ લાગી જાય છે.
હા, કારણ કે જગત આખું હું જ ચંદુલાલ છું એવું જ જાણે છે. આ તો આવો જુદો વ્યવહાર હવે તમે શીખ્યા.
પણ હવે ચંદુલાલને દુઃખ છે કહીએ તો દુઃખ 25%નું 25% જ રહે ને?
હા, પછી વધે નહીં. નહીં તો તન્મયાકાર થવાથી 100% થઈ જાય. આ તો લોકોને ભાન જ નથી, તે દુઃખોને ઉલટા વધારી નાખે છે. પોતાના દુઃખોનું વર્ણન કરીને દુઃખોને ઉલટા વધારી નાખે છે.
બુદ્ધિપૂર્વકે દુઃખ ઘટે.
લોકો ચિંતા કર્યા કરે છે ને, આ ચિંતા કરવાની હદ હોય. બધા કંઈ જ્ઞાની હોતા નથી કે જેમને ચિંતા ના જ થાય. એટલે એનો કંઈ નિયમ હોય કે ના હોય. ક્યાં સુધી ચિંતા કરવી? ચિંતા એટલે ચિંતવન કર્યા કરવું કે હવે શું કરીશું. આ તો ભગવાન વગોવાય, કુદરત વગોવાય, પછી ન્યાય જેવું રહ્યું જ ક્યાં? 2.5 વર્ષનો બાબો, નાનો બાબો મરી ગયો હોય તોય રડે, ને 22 વર્ષનો પૈણાવેલો મરી ગયો હોય તોય રડે, ને 65 વર્ષનો ઘૈડો મરી જાય તોય રડે. ત્યારે તને આમાં સમજણ શી પડી? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું એ સમજતો જ નથી.
આ રીતે બુદ્ધિનો ઉપયોગ તો કોઈ દાડો થયો જ નથી.
એ નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે? મનુષ્યોને જનાવરોને સુખ જ છે. મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે? ફક્ત આમને ભોગવતા નથી આવડતું એટલું જ છે. આ વાત બધા માનસશાસ્ત્રીઓને આપવાની છે, છતાં આનાથી આગળની ઘણી વાત છે.
સરખામણીથી પણ દુઃખ ટળે.
આજે એક બેન આવ્યા હતા. તે કલકત્તાથી કોઈએ કાગળ લખી આપ્યો હશે કે દાદા પાસે જજો. તે મારી પાસે આવ્યા હતા, સુરતના હતા. મેં તેમને પૂછ્યું, બેન તમને શું દુઃખ છે? ત્યારે તે મને કહે કે મને તો 2 વર્ષથી શરીરનો ઉપરનો આખો ભાગ ખૂબ જ દુખે છે, નોન સ્ટોપ, 1 મિનિટે બંધ થતું નથી. અહીં શરીરમાં ઉપરના ભાગમાં બધે દુઃખ દુઃખ ને દુઃખ. બોલો હવે આ કોઈને ગમે ખરું? શું થાય? અને આ લોકો બધા ગાગા કરે છે કે અમારે આ દુઃખ છે, પેલું દુઃખ છે. અલે આ શાનું દુઃખ છે? દુઃખ તો આ બિચારી બેનનું જોઈ આવો. આપણને દુઃખ છે કે નહીં તેની ખબર ક્યારે પડે? કે કોકનું દુઃખ જોઈ આવીએ ત્યારે ખબર પડે, કોઈની જોડે સરખામણી કરીએ ત્યારે ખબર પડે કે આપણને દુઃખ છે કે નહીં. આ તો સરખામણી મોટા જોડે કરવા જાય અને મોટા લોકોના દુઃખ પાછા જોયા ના હોય. મોટાના દુઃખ મોટા હોય, ઉપર ઉપર રૂપાળું દેખાય, સાડીઓ કપડાં લત્તા દાગીનાનો ભપકો દેખાય અને અંદર બધું સળગાટ સળગાટ રહે. તે બેનને મેં પૂછ્યું કે તને ઊંઘ કેવી રીતે આવે છે? ત્યારે કહે કે ઊંઘ તો આવે જ નહીં, એટલે ઊંઘવાની ગોળીઓ લઉં, તેનાથી 1-2 કલાક ઊંઘ રહે. એટલે ખરું દુઃખ તો એ બેનનું કહેવાય, બહુ ભારે દુઃખ કહેવાય. ઊંઘ માટે ગોળીઓ લે અને પછી ગોળીની અસર નીકળી જાય એટલે ડબલ ઉછાળો મારે. અહીં શરીરના ઉપરના બધા ભાગમાં દુઃખ 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 રહે. બોલો હવે આત્મા ત્યાંથી ક્યાં જતો રહે? એ વેદનામાં જ રહે ને. આત્માની વેદના જોવી જ પડે ને. અલ્યા, આપણા લોકોને કશું દુઃખ નથી તોય કહેશે કે અમારે દુઃખ છે. અલ્યા શાનું દુઃખ છે? તે ચિંતા નથી, ઉપાધિ નથી, કશું નથી તે. હા, પણ જગતનો કાયદો જે છે ને, તે લગ્નમાં પહેલો જોવા જાય. હવે ત્યાં આગળ કોઈ દુઃખી હોય અને માંદા હોય ત્યાં આગળ બહુ જોવા ના જાય. આ દુઃખ છે તે અવળી સમજણનું છે. જો સાચી સમજણ ફીટ કરે તો દુઃખ જેવું છે જ નહીં. આ આપણો પગ પાક્યો હોય તો આપણે તપાસ કરવાની કે મારા જેવું દુઃખ લોકોને છે કે કેમ. વગર તપાસે દુઃખ માની લઈએ તે પછી શું થાય? તમને બધા પુણ્યશાળીઓને દુઃખ હોય જ કેવી રીતે? તમે પુણ્યશાળીને ઘેર જન્મ્યા, થોડીક મહેનતે આખા દિવસનો ખોરાક મળ્યા કરે.
દુઃખ તો કોને કહેવાય?
દુઃખ પોતાને છે જ નહીં ને દુઃખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુઃખ લઈ લે છે. ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં દુષ્મ મન બધા દુઃખોને ભેળા કરે અને દુઃખનો સ્ટોક કરે. આને તે વળી દુઃખ કહેવાતા હશે? આ તો સંસારમાં દુષ્મ મનને લઈને દુઃખો છે. તે સુષમ મન થાય એટલે સુખી થઈ જાય. મન બગડી જાય એટલે આધી બોલાવે, ના હોય તોય આધી બોલાવે. આ તો દુઃખ જ નથી પણ લોકોએ બધો અજંપો કર્યો છે.
દુઃખના પ્રકાર 3
જાતના દુઃખ છે. દેહના દુઃખોને કષ્ટ કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુઃખ કહેવાય. દાઢ દુખતી હોય, આંખો દુખતી હોય, પક્ષાઘાત થયો હોય, તે બધા દુઃખો તે દેહના દુઃખો. બીજા વાણીના દુઃખ, એને ઘા કહેવાય છે. હૃદયમાં પેસી જાય તો પછી જાય નહીં, ને ત્રીજા મનના દુઃખ, તે દુઃખ કહેવાય છે. આપણને મનના દુઃખ કે વાણીના ઘા ના રહેવા જોઈએ, પણ કષ્ટ તો આવે, સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે આ જ્ઞાન મળ્યા પછી જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ, પણ આ વાણીનો ઘા અને મનના દુઃખો ના હોવા જોઈએ. આ ઇન્કમ ટેક્સનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્સ નાખી દઈશ, એવું બોલે તો એ તો રેકર્ડ છે, તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઈએ. આ કોઈને હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુખતું હતું, તે એ ભાઈને છાતીમાં દુખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે, તો આ તો નર્યું દુઃખ વધારે. એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે તું બહાર જા, આ તો દેહ જવાનો છે, તે ગમે ત્યારે જશે અને એ વ્યવસ્થિતને આધીન છે ને, તો પછી એ વિચારથી દુઃખ શાને માટે? કષ્ટ કેટલા પડે છે તે જોવાના, ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં. દાદા દાદા બોલતા ન થાકું એમાં રહેને.
દેહને સ્પર્શે તે સાચા દુઃખ.
ભગવાને કહ્યું હતું કે દેહના કષ્ટ એટલા જ દુઃખ લગાડ છે, બાકી બીજા દુઃખો એ ખરા દુઃખ નથી. કેમ જનાવરને દુઃખ નથી? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઈ જઈએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઈ જઈએ તો નાસી જાય, એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગઢ. આ ગાયને મનનું ચક્કર નથી, તેથી મનના દુઃખો તેમને નથી, ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે, માટે તેમને અક્કલ નથી તોય એમનું ચાલે છે, તો પછી આપણું કેમ ના ચાલે? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને. આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઈ પડે? દુઃખના વિચાર આવે ને બધાને ડિસમિસ કરી નાખીએ, અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ. આ ગાય ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાના દુઃખોને તો ડિસમિસ કરવાના છે. આ ગાયો ભેંસોને છે કશી ભાંજગડ? એમના બચ્ચાને પૈણાવવાની છે એમને કશી ચિંતા? આ કેવું છે કે ફૂલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મય ભડકાટ ભો લાગ્યા કરે, પણ જો ફૂલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફૂલ લાઇટને ડીમ કરી શકાય, પણ ડીમને ફૂલ ના કરી શકાય. આ ગાયો ભેંસોનું ચાલે છે તો શું આપણું નહીં ચાલે? આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો.
કપડા બગડ્યાનું દુઃખ.
સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય? આ દેહને સ્પર્શે તે, આ કપડાને સ્પર્શે તે નહીં. આ તો કપડાને સ્પર્શે તો કહેશે મને દુઃખ થયું. આ લગ્નમાં જતા હો ને ઉપરથી કોઈ થૂંક્યું તો કહેશે કે આ મારી પર થૂંક્યો, તો અમે કહીએ કે હા, એ તારી પર થૂંક્યો એ બરાબર છે, પણ એ કંઈ તારું દુઃખ નથી. દુઃખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે? વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્શ્યું કહેવાય. એને આપણે મનમાં શું કામ લઈએ? એને તો જ્ઞાનમાં લઈએ.
ઘી નથી તેનું દુઃખ.
તું કહે કે કાન દુખે છે તો હું તારું સાંભળું, દાઢ દુખે છે તોય હું સાંભળું, ભૂખ લાગી છે તે હું સાંભળું, એને દુઃખ કહેવાય. અને તું કહે કે ખીચડીમાં ઘી નથી તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દૂર ધ્યાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ છે. તું મને કહે કે દાદા પેટમાં દુખે છે ને ત્યાં હું કહું કે તું આત્મા છે ને, જો આવું કહું તો હું જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે, પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું તો તે અમે ના સાંભળીએ અને દુઃખ ના કહેવાય.
એ તો સમાજના દુઃખો.
આ તો વગર કામના દુઃખો માથે લઈને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઈ લે કે કરમના ફૂટેલા કે કઢી ઢળી ગઈ, એને દુઃખ માને. એવું આ ધંધામાંય શેઠ દુઃખ માથે લઈને ફરે છે. કેટલાક ઓફિસના દુઃખો હોય છે ને કેટલાક સમાજના પણ દુઃખો હોય, પણ એને દુઃખ ના કહેવાય. અમે તો ધંધાનું દુઃખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુઃખ ના કહેવાય, કાન કાપે તો એને દુઃખ કહેવાય. કારણ કે વેદના થાય છે, છતાં આપણા સત્સંગમાં આવે તો એ દુઃખ ભૂલી જાય, કાનની વેદનાય ભૂલી જાય.
ઓપરેશનનું દુઃખ.
એક બાપ હતો, ડોક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું, એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો, બહુ પૈસાવાળો હતો. હવે ડોક્ટર કહે કે હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો. પણ શેઠ કહે કે મને ઓપરેશન થિયેટરમાં બેસવા દો. શેઠ તો વજનદાર માણસ, એટલે ડોક્ટરે બેસાડવા પડ્યા. હવે બાપ બેઠેલો 8 ફૂટ છેટે અને ડોક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. હવે ત્યાં નહોતો કોઈ તાર જોડ્યો, કશું હતું નહીં, ને છતાં આ ડફોડને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે? એને તો બબુચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત, અને જ્યાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઉડી જાય. જ્યાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાયને ગુણે, એના કરતા હસીને એ રકમને ભાગી નાખ તો શેષ ના વધે. માટે દુઃખ કોને કહેવાય? સ્પર્શે તે. બાબાને આંગળી કપાય તો શું, એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપોય દુઃખ માથે લઈ લે. આ તો બાબાને એક રતલ દુઃખ હતું, તેમાંથી બાપ અડધો રતલ લઈને ફરે ને મા પાર રતલ લઈને ફરે છે. હવે આને ડફોડ નહીં તો શું કહેવાય? આ બહુ ઝીણી વાત છે. જો કંઈ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ. દાઢ દુખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડોક્ટર પાસે જઈને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુઃખ હતું, ને તેમાં તે શું કામ બીજું અડધો રતલ લઈ લીધું. કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે, અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે. અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તોય પોતે માથે લઈ લે. આ બાબાનું દુઃખ શેરે શેર લઈ લે છે. બાબો જતો રહે છે, મૃત્યુ પામે ત્યારે તું કેમ જતો નથી રહેતો? પણ ત્યાં ના જાય.
બહુને ડિલિવરી, એનું દુઃખ.
એક ભાઈ આવેલો, તે કહે મારે તો મોટી પીડા આવી પડી છે. મેં પૂછ્યું શું છે? તો એ કહે બૈરીને ડિલિવરી આવવાની છે. ભાઈ ડિલિવરીએ ગયા તો એ કંઈ નવીન છે? આ કૂતરા બિલાડા બધાને ડિલિવરી છે ને, પોસ્ટવાળાએ ડિલિવરી કરે છે, એમાં નવાઈ જેવું છે શું? મહી ભડકે કે બાજુવાળાની બાઈ ડિલિવરી વખતે ખલાસ થઈ ગયેલી તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી. ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઈક મંત્ર કહીએ કે આ બોલ છે એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે આમ થયેલું તે આમ થશે. તો આવા વિચાર કરે તો પછી એવી અસરોય થાય ને. આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના હોય તો એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું. જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જ્યાં વિચાર થયા એટલું બગડ્યું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને, આશ્રિતના વિચાર હોત તો જુદું છે. આ કહે કે પેલા બેન મને આમ કહે છે ને આ આમ કહે છે, એ સ્પર્શેલું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય.
એ તો નાતનું દુઃખ.
એક જણ કહે કે મારી નાતમાં આબરૂ ગઈ, એ નાતનું દુઃખ, એમાં તને શાનું દુઃખ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુઃખ સ્પર્શેલું, તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલા. તે જ્યારે કાઢ્યા ત્યારે એવી વેદના થઈ તે આંખમાંથી પાણી નીકળ્યા ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાને થાય. દેહને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કન્ઝ્યુમ થઈ જાય, વપરાઈ જાય, પછી દેહ ખલાસ થઈ જાય.
જ્ઞાનીની ગોઠવણી.
જ્ઞાની તો બહુ ડાયા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતા હોય? આવે, પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ ઓફિસમાં સોર્ટિંગના ખાના હોય છે ને, આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું, એમ નિરાંતે ગોઠવીને સૂઈ જાય. અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફાખોટના માલિક નથી. માટે ખોટ આપણે શા માટે માથે લઈએ? આપણને નફો ખોટ સ્પર્શતા નથી. એને જો ખોટ ગઈ ને ઇન્કમ ટેક્સ વાળો આવે તો ધંધાને કહીએ કે હે ધંધા, તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે. જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાંજગઢ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું, ક્યાં વાગ્યું. પછી બધી દવા વગેરે બધું તરત જ લઈ આવવાનું, પણ ડ્રામેટિક. ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો દીકરાએ જોડે જવું જ જોઈએ ને. આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં ડ્રામા નહીં, એ કેમ ચાલે? આ જ્ઞાની પુરુષ સાથી કાયમ આનંદમાં રહે છે, કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા. સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજે દુઃખ ના રહે એવું છે. આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઈ માણસને વાગે નહીં તો સારું. વખતે કોઈને વાગે તો કોઈ મરી ગયું નહીં એટલે સારું થયું, એમ સમજનું અવલંબન લેવું જોઈએ. અમારે કન્ટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે 500 ટન લોખંડ દરિયામાં પડી ગયું તો પહેલાં અમે પૂછીએ કે આપણો કોઈ માણસ મરી તો ગયો નથી ને? મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઈએ. ઉપાધિવાળો સંસાર છે જ નહીં. ઉપાધિ તો સામાનું જોઈને ઊભી કરે છે. આપણે જે બંગલામાં રહેતા હોઈએ તે આપણો બંગલો મોટો ગણાતો હોય ત્યારે તેમાં નિરાંતે રહેતા હોઈએ, પણ ત્યાર પછી આપણા ફ્રેન્ડે, આપણા મિત્રે બહુ મોટો બંગલો બાંધ્યો એટલે આપણે તેને જોવા જઈએ ત્યારે આપણો બંગલો નાનો લાગે કે ના લાગે?
હા લાગે.
એનું નામ પારકું દુઃખ. શેને માટે જોવાનું? આ હું મામાની પોળમાં જૂના જમાનાવાળા ઘરમાં રહું છું તે મને એવો વિચાર આવ્યો હશે કે ચાલો ફ્લેટમાં રહેવા જઉં? ના, એ વિચારેય મને નથી આવતો. ઉલટું એવું રહેવાનું હોય તોય મને નથી ગમતું. આ ઉપાધિ ઓછી, કોક દાડો કામવાળી આવી ના હોય તો શું કરવું? એના કરતાં એ મોટો ફ્લેટ ના હોય તો એટલો પૂંજો વાળવાનો ઓછો, એટલે આપણને તો ઉપાધિ ના જોઈએ. આ તો આખો દાડો ઉપાધિને ઉપાધિમાં જ રહે છે. પોતાનામાં તો ભગવાન રહેલા છે. અરે, તો પોતે જ ભગવાન છે, પણ ભગવાનપણાનો તો અનુભવ થયો જ નથી તને. અહીં આ પ્લોટનો માલિક ના રહ્યો એટલે તું દેહનો માલિક ના રહ્યો, એટલે તું પોતે જ ભગવાન છે.
ઓળખવું, પારખવું ને પોતાનું સ્વરૂપ.
જ્યાં સુધી તું દેહનો માલિક છે, આ પ્લોટ મારો, આ બંગલો મારો કરે છે, ત્યાં સુધી આ બધું દુઃખ છે. હવે આમાં કાંઈ છોડી દેવાનું નથી. જે હો તે ભલે હો, પણ આ ઘર મારું કરીને ઘરને કંઈ સ્ત્રીની પેઠ ચાલી રખાય છે આખી રાત? હા, એ તો ઘર એટલે ઘર, મકાન એટલે મકાન, એને કંઈ જોજો કરવાનું? બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એ મકાન શું કહે છે, એ બંગલો શું કહે છે? બંગલો શેઠને કહે છે, હે શેઠ, કાં તો તું જતો રહીશ કાં તો હું જતો રહીશ, માટે તું મારી જોડે બહુ પરિચય બાંધીશ નહીં. શેઠ કહે છે, તું શી રીતે જતો રહીશ? ત્યારે એ બંગલો કહે છે, તમારે દેવું થઈ જશે તો હું જતો રહીશ. શેઠે પૂછ્યું, ત્યારે હું શી રીતે જતો રહીશ? ત્યારે બંગલો કહે, તારો કાળ પૂરો થશે ત્યારે. અત્યારે તું 60 વર્ષનો થયો છે, તે 20-25 વર્ષમાં તું તો જતો રહીશ, અને હું તો હજી કેટલાય વર્ષ સુધી રહીશ, માટે મારી જોડે બહુ પરિચય બાંધીશ નહીં. ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. ટેમ્પરરીમાં શું પરિચય બાંધવાનો? પરિચય પરમેનન્ટનો જોઈએ, કે જે નિર્ભય રાખે, વિતરાગ રાખે, નિર્લેપ રાખે, કશો ભો લાગે નહીં, પડકાટ લાગે નહીં. ધંધા તો એમ પટેલના ચાલે છે, અને ડૂબે તો એમ પટેલનું ડૂબે, મારું શું ડૂબવાનું? અને તરે તો તેનું તરે, એમાં મારે લેવા દેવા નથી. એમ પટેલ મારા પાડોશી છે, ને પાડોશીની મારે ફરજો બજાવવાની. ડૂબે તો મારે શું, ને તરે તોય મારે શું? તરે તેનો મારે લાભ લેવાનો નથી, ને ડૂબે તેનું રડવું નથી. આપણે શી લેવા દેવા? પોતાના સ્વરૂપને સમજી લેવું જોઈએ, કે હું કોણ છું. એટલું જ સમજી લીધા પછી પારકી પીડા કોણ સાથે લે?
નાની સંજ્ઞાએ દુઃખ જ નથી.
દુઃખ તો ક્યાં કહેવાય? જ્ઞાનીની સંજ્ઞામાં દુઃખ તો છે જ નહીં, લોક સંજ્ઞામાં જ દુઃખ છે. જ્ઞાનીની સંજ્ઞાથી દુઃખ ક્યારેય આવે નહીં, અને લોક સંજ્ઞાથી તો આમનો જાય તોય દુઃખ, ને તેમનો જાય તોય દુઃખ. ત્યાં કોઈ દાડોય સુખ નથી.
ચિંતા અત્ર તત્ર સર્વત્ર.
સાચું સુખ ઉત્પન્ન થાય ત્યારે સાચું બધું. આ તો બધું ભંગજાળ છે, એ જ્ઞાન જ નોય ને. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ એટલે ઠોકર વાગે નહીં. ઠોકર વાગે છે તમને કોઈ દાડો?
કેવી જાતની ઠોકર?
મહી અકળાટ, ચિંતા, ઉપાધિ કશું થાય છે? માણસને સંસારમાં ચિંતા બંધ ના થાય ને?
મુશ્કેલ છે.
હા, એટલે સાધુ થઈ જવું જોઈએ ને.
એ લોકોને પણ વ્યાધિ તો રહે જ છે ને?
હા, નરી વ્યાધિમાં જ છે. આદિ વ્યાધિને ઉપાધિ ત્યાંય છે, તે પછી અહીંથી હિમાલયમાં જતો રહે ને, તોય આ જોડે ને જોડે. પુણ્યશાળીઓને બધી મિલકત જોડે ને જોડે જાય. બાવો થઈ જાય તોય પણ આ મિલકત છોડે નહીં. અરે બાવા, આ મિલકત તારી જોડે આવે છે ત્યારે કહે મેરી હૈ ને, એટલે પછી મિલકત ક્યાં જાય? માટે અહીં સંસારમાં જો બૈરી છોકરા સાથે છૂટ્યો તો વાત સાચી, આ તો ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય.
આધિ, વ્યાધિ, ઉપાધિ અને સમાધિ,
એ મિલકત એટલે જરા સમજાવો.
આ ત્રણ પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિ, એમાં જગત એ ત્રિવિધ તાપથી જ સળગ્યા કરે. જગતના જીવો એને આધિ હોય છે, વ્યાધિ હોય છે અને ઉપાધિ હોય છે. એને ત્રિવિધ તાપ કહેવાય છે. આખું જગત એ આધિ, વ્યાધિ ને ઉપાધિમાં હોય. હવે આધિ એટલે શું? અત્યારે આ ચંદુભાઈ કુટુંબના બધા જોડે બેઠા હોય, રાતે 10:30 વાગ્યા સુધી બધી વાતો ચીતો ચાલતી હોય અને પછી આનંદથી બધા છૂટા પડ્યા, પછી બધા કહે છે કે ચંદુભાઈ તમે સૂઈ જાઓ હવે, તે પછી અંદર જઈને સૂઈ ગયા મચ્છરદાની ખેંચીને. નિરાંતે સૂઈ ગયા છો, નથી મચ્છર કરડતું. મચ્છર કરડતું હોય તો ઊંઘ ના આવે. પલંગ સરસ છે, હવા આવે છે, તાપ લાગતો નથી, તોય ચંદુભાઈ આમ પાસા ઘસે. રાત્રે 11:30 થાય તોય ઊંઘતા ના હોય. તો લોકો બહાર રહીને પૂછે કે કેમ ચંદુભાઈ હજુ જાગ્યા કરો છો? ત્યારે કંઈ નહીં એવું કહે. હવે મહી ગયા પછી ઊંઘી જવાનું બધા કહે છે. ઊંઘી જાઓ એટલે આપણે ઊંઘી જવું જોઈએ, પણ કેમ ઊંઘતા નથી? ત્યારે સૂઈ ગયા પછી યાદ આવ્યું કે આપણે પ્રોમિસરી નોટ લખવાની રહી ગઈ, એટલે પછી ઊંઘ ના આવે. એટલે કશું દુઃખ નથી, છતાં માનસિક દુઃખ છે, એટલે આધિ કહેવાય. જેમાં બીજું કોઈ દુઃખ ના હોય, ફક્ત મનને જ દુઃખ થતું હોય, એ આધિ કહેવાય. પછી વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે શરીરના દુઃખ. શરીરને રોગ થાય, માથું દુખતું હોય, પેટમાં દુખાવો થતો હોય, તબિયત ખરાબ હોય, એ બધી વ્યાધિ કહે છે ને. અગર તો પછી ભૂખ લાગે છે તે વ્યાધિ, તરસ લાગે છે તે વ્યાધિ, થાક લાગે છે તે વ્યાધિ, ઊંઘ લાગે છે તે વ્યાધિ. ઊંઘ લાગે છે ને તમને, તે ઘડીએ ઊંઘવા ના મળે તો? તે ઘડીએ મહી દુઃખ થાય ને?
હા દાદા.
તે પછી ઊંઘે એટલે શાંત થઈ જાય. એટલે જેટલું એ લાગે છે ને એ બધું વ્યાધિ કહેવાય. ઓળખવી પડે ને. ભૂખ લાગતી હોય તો ઓલવવું પડે ને, અને ના ઓલવાય ત્યાં સુધી મહી લાય બળે ને, એ પછી ઓલવે ત્યારે બંધ થાય. થાક લાગ્યો હોય તો ઊંઘ ના આવે, ઊંઘીએ નહીં ત્યાં સુધી મહી દુઃખ લાગે ને. એટલે એમ શરીરની વ્યાધિ કહેવાય બધી. શરીરના અંગે જે દુઃખ થાય એ બધી વ્યાધિ કહેવાય. હવે શરીરનું દુઃખ અને મનનું દુઃખ એ સમજાઈ ગયું ને. મનનું એકલાનું જ દુઃખ એ આધિ કહેવાય. શરીર સાથે મનનું દુઃખ એ બધું વ્યાધિ કહેવાય. આ બે પ્રકારના દુઃખ માણસોની પાસે, જીવ માત્રની પાસે હોય. અને ઉપાધિ એટલે શું? હવે અત્યારે તમે અહીં બેઠા છો, મન શાંતિમાં હોય, શરીર શાંતિમાં હોય, પણ બહારથી એક દેખાડો આવ્યો અને તમને વાગ્યો અને લોહી નીકળ્યું, એ ઉપાધિ કહેવાય. અત્યારે આપણને કશું દુઃખ તો છે જ નહીં, શરીરથી અને મનથી દુઃખ નથી, પણ જે બહારથી દુઃખ આવે એ ઉપાધિ. અત્યારે નિરાંતે શાંતિમાં બેઠા છીએ, પણ અહીં તમને કોઈ બોલાવવા આવે તે ઘડીએ આપણે સમજી જઈએ કે આ ઉપાધિ ક્યાંથી આવી. આપણી દીકરી હોય ને સાસરેથી પાછી આવે, પછી આપણને કહે કે મારી સાસુ તો મને આમ કરે છે ને તેમ કરે છે, એ ઉપાધિ આવી. તમારું દુઃખ ન હોય, આ પારકું દુઃખ આવ્યું એ ઉપાધિ, બહારથી આવે એ ઉપાધિ. એટલે એ આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણથી જગત આખું સપડાયું છે. અને સમાધિ એટલે શું? આત્મજ્ઞાન લીધેલું હોય તો તમને ગાળો દે તોય મન આધિમાં ન આવે, એટલે તમે સમાધિમાં રહો. સમાધિ એટલે આધિ વ્યાધિને ઉપાધિ હોય તોય અડે નહીં. સમાધિ રહે એવું આપણું જ્ઞાન છે. જો પાંચ આજ્ઞા પાળે ને તો નિરંતર સમાધિમાં રાખનારું આ જ્ઞાન છે. આધિ વ્યાધિને ઉપાધિ હોય ને છતાંય સમાધિ રહે એ જ્ઞાન કહેવાય. અને જ્ઞાનથી એક બે અવતારમાં મુક્તિ મળી જાય. એક બે અવતારના કર્મો હોય તે પૂરા થઈ જાય એટલે મુક્તિ. કર્મો કરેલા છોડે નહીં ને?
ના.
કોર્ટમાં ફરિયાદ થયેલી છોડી દે છે એકદમ? એ કર્મો ફરિયાદ જેવા છે. આપણી ઈચ્છા ના હોય તોય છોડે નહીં. સમજાયું?
હા દાદા, સમજાયું.
કોઈ ધોલ મારે, તમાચા મારે, તોય સમાધિ ના જાય એવી સમાધિ જોઈએ. માટે આ લાભ ઉઠાવી લો, અહીં કામ કાઢી લેજો. માણસને દુઃખ કેમ રહેવું જોઈએ? માણસને આધિ વ્યાધિ ઉપાધિ રહેવી કેમ જોઈએ? જો પોતે આત્મા હોય તો રહેવી ના જોઈએ, અને પોતે આત્મા નથી તો હોય જ. બાકી કેટલી વેદના છે લોકોને. એક કલાકમાં લાય બળતી હોય તો સહન કેવી રીતે થાય તે? જો અહીં વાળ્યો હોય ને તો બિચારાને લાય ઉડી જાય, એનું ફળ આપણને મળે ને. અહીં આગળ આપણે કશું આપી દેવાનું નથી, પણ એની લાય બળતી બંધ થઈ જાય. નહીં તો ત્રિવિધ તાપ બસ સળગ્યા જ કરતો હોય. આધિ વ્યાધિને ઉપાધિના તાપ સળગ્યા જ કરતા હોય.
જલ બિન મછલી જેમ.
સંસારમાં કંઈ દુઃખ હોતું નથી. દુઃખ તો અણસમજણથી ઊભું કરેલું છે. મનુષ્યને દુઃખ કેમ કરીને હોય? જાનવરોને બધાને કંઈ દુઃખ હોય, એમને જરા ખાવાનું ઓછું મળે બિચારાને, આમને કશું દુઃખ હોતું હશે? આ તો સુખનું અજીર્ણ થયેલું છે આ લોકોને. અજીર્ણ એ દુઃખ જ હોય છે ને એક જાતનું. નહીં તો આમને દુઃખ ક્યાંથી હોય? જુઓ ને, દુઃખી થયેલા છે ને, આખો દાડો ભટક 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 તરફડે છે આખો દાડો. લોક તરફડતું હશે ખરું?
સેનાથી તરફડે છે લોકો?
આ માછલું જેમ પોતાનો આધાર ખોઈ નાખે પાણીમાં એટલે તરફડે, એવી રીતે આ લોકો પોતાનો આધાર ખોઈ નાખે છે ને તરફડ્યા જ કરે છે, નિરાધાર થઈને, નિરાશ્રિત થઈને.
પોતે પોતાના આધાર વિનાનો.
પોતાનો આધાર એટલે આત્માનો જ આધાર ને?
એ જ તો ને. એ આધાર વગર તો તરફડે છે. આ પરમાત્મા પોતે જ છે, પણ આખું પોતાનું ભાન જ ભૂલી ગયો છે ને. આ નર્યું દુઃખ જ ભોગવી રહ્યો છે. નિરંતર અવિરત દુઃખ છે, કારણ કે આકુળતા વ્યાકુળતા એનું નામ જ દુઃખ.
દુઃખો માન્યતાથી પાસે છે.
આ તકલીફોય તમારી સમજણની જ છે. તમે તકલીફ જેને કહો તે અમને તકલીફ ના લાગે, કારણ કે તમે એમ સમજી બેઠા છો કે આને જ તકલીફ કહેવાય. એટલે આ જગતમાં કેટલાક દુઃખ છે જ નહીં. એ દુઃખ નથી, છતાં દુઃખ રૂપે દેખાય છે તે અણસમજણથી. તેથી મારે આ દુઃખો કાઢવા છે ને. તેથી હું આ બધાને કહું છું કે ભાઈ, દુઃખો કાઢો. આ દુઃખો ખરેખર દુઃખો છે જ નહીં. આય પડવાનું છે ને તે પડવાનું છે. ડોક્ટરનું ધારેલું થવાનું નથી, અને કોઈના બાપનું ધારેલું થવાનું નથી. પછી શું કરવા ભડકો છો તે? ડોક્ટર કહેશે કે મહિના બે મહિનામાં તમારું હાર્ટ ફેલ થઈ જવાનું, હવે આગળ તમારાથી જીવાય નહીં એવું છે. મને કોઈ પેશન્ટ કહે કે ડોક્ટરે મને આવું કહ્યું છે, એટલે હું એને કહું કે તું ડોક્ટરને જા કહી આવ કે તમે બે મહિના પછી મરી જવાના. શેના આધારે તમે આવું કહો છો કે મરી જવાના છો? આવું ફફડાવી શું કામ મારો છો? તમે જો મટાડી શકતા ના હો તો ફફડાવશો નહીં.
ફફડાવાની વાત નથી, પણ કેન્સર થયું હોય તો કેવું જોઈએ ને કે હવે તો જવાના છો?
અરે ના કહેવાય. તું આ તારી સમજણે કહું છું. આવું તારી વાઇફને કહેજે, 2 મહિનામાં મરી જશે એ શી રીતે શું જોઈને ગયે છે?
જૂના અનુભવના આધારે.
ના, એ રેકોર્ડ ના જોવાય. રેકોર્ડને એને આને લાગતું વળગતું નથી એવું કહેવાય નહીં. શું એ ભવિષ્યવેત્તા છે? પેલો તો બિચારો એમ મરી જાય ને, એ મારી પાસે જો આવે તો બચી જાય. આ દુનિયાના બધા દુઃખો માનેલા છે અને ખોટું માને છે. આ બધી રોંગ બિલીફો છે. દુઃખ જેવી વસ્તુ જ નથી. લોકોને દુઃખ ભાસે છે, અનુભવમાં આવે છે, એ તો ભાષ્યમાન અનુભવમાં આવે છે, દેખેલું અનુભવમાં આવતું નથી. ભાષ્યમાન અનુભવ એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના જેવી વાત છે.
માનેલા દુઃખોની ઉપાધિ કેટલી?
આ શેના જેવા દુઃખો છે? આ ભાઈને મનમાં એમ કે આજે કારેલાનું શાક કેમ લાવ્યા, બટાકાનું કેમ નહીં? અલ્યા, તમે બટાકા પસંદ કર્યા પણ હવે લેવા ગયા ત્યારે બટાકા યાદ નહોતા. તે તમે અહીં કારેલા જોયા એટલે તમારા મનમાં કચવાટ ઊભો થાય. આ ભાંજગડો છે અને તેના દુઃખો બધા ઊભા થયા છે. મારે બંગલો કેમ નહીં, પાછું દુઃખ ઊભું કર્યું. ત્યાં નક્કી કર્યું હોય કે મારે 2 રૂમો હશે તો ચાલશે, અને અહીં બીજાનો બંગલો જોયો કે ભાંજગડ ઊભી થઈ. આ તો નક્કી કર્યા પ્રમાણે બધો હિસાબ મળે છે. એનું પુણ્ય હોય છે તે પુણ્ય પ્રમાણે પછી પોતે લખાવે છે. આ પ્રમાણે મારે ચાલશે. જેમ 100 રૂપિયા તમારી ભાગે આવ્યા હોય તો તમારે શામાં શામાં વાપરવા છે એ લખાવડાવો, તો એ પ્રમાણે બધો હિસાબ તમારો અહીં છે. હવે એમાં એટલામાં સંતોષ રાખવાનો છે, બીજાનું જોઈએ તો પાર ના આવે. તમે કહ્યું કે મારે ખેતી કરવી છે. હવે તમારો ભાઈબંધ ધંધો કરતો હોય તો પછી એને મેળ શી રીતે પડે? તમે નક્કી કરીને આવ્યા તેવું તમને ભેગું થયું છે, એટલે આ નવું નથી. આ બધું જ તમારું એક અવતાર માટે લઈને તમે આવ્યા છો. હવે નકામી હાઈવો શાને માટે? મારે ત્યાં સોફો નથી કહેશે. અલ્યા, સોફાને શું તોપને બારે ચડાવવો છે? જે હોય તે ખરું. બેસ ને, ગાદી કરીને બેસ, તકિયા રાખીને બેસ, પછી કશો વાંધો ખરો. પણ આ અવળી સમજણ પડી ગઈ છે. એમાં કેટલાકને ત્યાં બૈરી બહુ ઉપાધિઓ કરાવડાવે કે તમારા ભાઈબંધને ત્યાં આવવું છે ને તમારે ત્યાં આવવું નથી. અલ્યા, કારેલા આવ્યા તો કારેલા, આપણે તો જે લાવ્યા એ સાચું, પણ જો મહી સળગ્યા કરે છે. આટલી બધી લક્ષ્મી હોવા છતાં, રહેવાની સગવડ હોવા છતાં ભયંકર દુઃખો છે. આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું છે તે લોકોને મહી ટાઢક થશે, નહીં તો 1 કલાક, અરે 2 કલાક મહી ટાઢું પડે નહીં. જીવવાનું ગમે નહીં ને મરવું હોય તોય મરાય નહીં. હવે શી દશા થાય તે?
સુખ માન્યતાનું, દુઃખી માન્યતાનું.
એક માણસને 1000-1000ની 10 નોટો આપી હોય પણ એને એમ લક્ષમાં બેસે કે આ 100-100ની જ છે, તો પછી એના મનમાં એમ થાય કે આ તો 1000 જ આપી ગયા છે ને મને તો એ 10000 કહેતા, એટલે એને દુઃખ થાય. હવે દુઃખ કરવા જેવું નથી, પણ એને આ સમજણ જ નથી. અણસમજણની આંટી પડી ગઈ છે. અને સુખ કેવું છે? એને આપણે 100-100ની 10 નોટો આપીએ અને કહીએ કે 100ની નહીં 1000ની નોટો મેં આપી છે, એટલે તેને તેવી સમજણ ફિટ થઈ જાય ને એને સુખ વર્તે. આ સુખ અને દુઃખ બે આવી વાત છે. આ પૈસામાં છેતરાતા નથી. નોટો તો સમજી જાય છે, નાનો છોકરોય સમજી જાય છે, પણ બીજી બાબતમાં છેતરાયા કરે છે અને બેભાનપણે માર ખા ખા કરે છે. ગેરસમજથી દુઃખ થાય તેમાં કોઈ શું કરે તે, અને સુખે અણસમજણથી ઊભું થાય એમાં કોઈ શું કરે. આપણે રડે તેને રડવા લાગીએ તો ક્યારે પાર આવે? ચોપડો જોતા ના આવડે ને વેમ પડે તોય દુઃખ થાય. મહી 60 લાખનો નફો હોય ને એને દેખાય 40 લાખની ખોટ, ને પછી એને દુઃખ જ લાગ્યા કરે ને. પણ ચોપડો જોતા ના આવડે ત્યાં સુધી, એવું આ જગત છે. એટલે ખરેખર આ જગતમાં દુઃખ હોય જ નહીં. આ તો જોતા નથી આવડતું તેના આ દુઃખો છે બધા.
પેમેન્ટમાં તો સમતા રખાય.
આ તમને ગાદીએ બેસો એવું સુખ છે, છતાં ભોગવતા ના આવડે ત્યારે શું થાય? 80 રૂપિયાના મણના ભાવના બાસમતી હોય તેને મય રેતી નાખે. આ દુઃખ આવ્યું હોય તો એને જરા કહેવું તો જોઈએ ને, કંઈ કેમ આવ્યા છો? અમે તો દાદાના છીએ, તમારે અહીં આવવાનું નહીં, તમે જાઓ બીજી જગ્યાએ. અહીં ક્યાં આવ્યા તમે? તમે ઘર ભૂલ્યા. એટલું એમને કહીએ તો એ જતા રહે. આ તો તમે બિલકુલ અહિંસા કરી. દુઃખ આવે તો તેમને પેસવા દેવાના, એમને તો કાઢી મૂકવાના. એમાં અહિંસા તૂટતી નથી. દુઃખનું અપમાન કરીએ તો એ જતા રહે. તમે તો તેનું અપમાન કરતા નથી, એટલા બધા અહિંસક ના થવાય.
દુઃખને મનાવીએ તો ના જાય?
ના, એને મનાવાય નહીં. એને પટાવીએ તો એ પટાવાય નહીં, એવું છે. એને તો આંખ કાઢવી પડે. એ નાન્યતર જાતિ છે એટલે એ જાતિનો સ્વભાવ જ એવો છે. એને અટાવીએ પટાવીએ તો એ વધારે થબાકા પાડે અને આપણી પાસે એને પાસે આવતું જાય. વારસ અહો દાદાના, શૂરવીરતા રેલાવજો. કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. આપણે ઘરમાં બેઠા હોઈએ ને કષ્ટો આવે તો તે આપણને દેખીને કંપી જાય, ને એ જાણે કે આપણે અહીં ક્યાં ફસાયા, આપણે ઘર ભૂલ્યા છીએ. આ કષ્ટો આપણા માલિક નથી, એ તો નોકરો છે. જો કષ્ટો આપણાથી ધ્રુજે નહીં તો આપણે દાદાના શેના? કષ્ટને કહીએ કે બે જ કેમ આવ્યા, 5 થઈને આવો, હવે તમારા બધા જ પેમેન્ટ કરી દઈશું. કોઈ આપણને ગાઢ ભાંડે તો આપણું જ્ઞાન તેને શું કહે? એ તો તને ઓળખતો જ નથી. ઉલટું તારે એને કહેવાનું કે ભાઈ, કંઈ ભૂલ થઈ હશે તેથી ગાઢ ભાંડી ગયો, માટે શાંતિ રાખજે. આટલું કર્યું કે તારું પેમેન્ટ થઈ ગયું. આ લોકો તો કષ્ટો આવે એટલે બૂમા બૂમ કરે કે હું મરી જ ગયો એમ બોલે. મરવાનું એક વખત ને બોલે 100-100 વખત કે હું મરી ગયો. અલ્યા, જીવતો છું ને શું કામ મરી ગયો છું એમ બોલે છે? મર્યા પછી બોલજે ને કે હું મરી ગયો. જીવતો કંઈ મરી જાય? હું મરી ગયો એ તો આખી જિંદગીમાં બોલવાનું વાક્ય નથી. સાચા દુઃખને જાણવું જોઈએ કે દુઃખ કોને કહેવાય.
આનંદમાં રહેવાની ચાવી.
સૌને પોતાનું દુઃખ મોટું લાગે ને?
એ તો પોતે ઊભું કરેલું એટલે જેટલું મોટું કરવું હોય તેટલું થાય. 40 ગણું કરવું હોય તો તેટલું થાય. આપણને કોઈ જોશીએ હાથ જોઈને કહ્યું હોય કે 4 ઘાતો છે તો 4 ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઈએ. હવે આમાંથી 1 ઘાત ગઈ તો આનંદ માનવો કે સિલકમાંથી 1 ઓછી થઈ. તેમ અપમાન ગાળો એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી 1 દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઈએ. કોઈની જોડે 1000 ગાળોનો હિસાબ હોય તો એ 1 ગાળ આપે તો આપણે એમ કહીએ કે 1000માંથી 1 તો ઓછી થઈ. હવે 999 ગાળો બાકી રહી. પેલો બોજો રહે છે કે મને કેમ ગાળ આપી. તે બોજો ના હોવો જોઈએ. અને જો તમારા દુઃખો દાદાને સોંપી દો તો કામ જ નીકળી જાય. અમે આખા જગતના દુઃખો લેવા આવ્યા છીએ. જેને સોંપવા હોય તે આ દાદાને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે દાદા, અમે તો પહેલેથી જ ગાંડા છીએ, માટે હવે તમે હાજર રહો, એટલે દાદા આવે જ.
સુખ માત્ર સવળી સમજણથી જ.
અવળી સમજણ એ દુઃખ છે અને સવળી સમજણ એ સુખ છે. એને સમજણ કઈ મળે છે તે જોવાનું છે. અવળી સમજણની આંટી પડી તો દુઃખ દુઃખ ને દુઃખ, અને એ આંટી સવળી સમજણથી છૂટી ગઈ તો સુખ સુખ ને સુખ. બીજું દુઃખ સુખ છે જ નહીં દુનિયામાં. જય સચ્ચિદાનંદ.